આત્માના હોવાપણા વિશે આપે જે જે પ્રકાર કયા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે. શિષ્ય કહે છે, ગુરુદેવ, આત્માના અસ્તિત્વના પ્રકાર આપે કયા તેથી અંતરમાં વિચારવાથી આત્મા હોવાનો સંભવ થાય છે. ગુરુદેવ શિષ્યને આનંદ વ્યક્ત કરતા કહે છે કે શિષ્ય, તારું 70% કામ પૂરું થઈ ગયું, 30% કામ થવામાં મુશ્કેલી નહીં પડે, ઘર મળી ગયું, હવે રંગકામ બાકી છે. આપણી સામે જો સત્ય અને વાસ્તવિકતા આવે, છતાં વર્ષો સુધી અઠાગ્રહના કારણે અસત્યને પકડી રાખ્યું છે તે આપણે છોડી શકતા નથી. કે અસત્યને છોડી શકે છે, છોડી શકે તે મુમુક્ષુ છે. વર્ષોથી અસત્યનો આગ્રહ તમારી પાસે હોય અને અસત્ય તે સત્ય છે એમ માનતા હોઈએ અને કોઈ કહેનારો મળે કે આ આત્મા આ અસત્ય છે, સત્ય નથી, એ વખતે કદાગ્રહ અઠાગ્રહ વચમાં ન આવે અને તમે સહેલાઈથી તમારા અઠાગ્રહ કદાગ્રહને છોડી શકવા તૈયાર હો તેને કહેવાય છે સરળતા. અને આવી સરળતા જેનામાં છે તેને કહેવાય છે મુમુક્ષ. મુંજાયા કરે એનું નામ મુમુક્ષુ નહીં. મુમુક્ષુમાં હિંમત જોઈએ, સાહસ જોઈએ અને ખોટું પકડ્યું છે તે સ્વીકારવાની તાકાત જોઈએ. બીજી મહેનત કરવાની જરૂર નથી, પરંતુ ખોટું છોડવા માટે બહુ મહેનત કરવી પડે છે. ખોટું છે તે જાણવાની બહુ જરૂર છે અને જો જાણે કે ખોટું કરું છું તો તે સહેલાઈથી છોડી શકે. શિષ્ય એમ કહે છે કે આત્માના અસ્તિત્વ સંબંધી આપે જે પ્રકાર કયા અને આપે જુદી જુદી રીતે સમજાયું કે દેહ ન જાણે દેહ ને જાણે ન ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ વળી છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન સર્વ અવસ્થાને વિષય ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય હે ધન સદાય.
હે ગુરુદેવ, આપે આ બધા પ્રકાર કયા ને તેનાથી સમજાયું કે આત્માનું અસ્તિત્વ છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં અસ્તિત્વનો સ્વીકાર થયો આ સૌથી પહેલી ઘટના છે. પહેલા અસ્તિત્વનો સ્વીકાર. તમારે સંખ્યા શીખવી હોય તો પહેલા એકડો લખવો પડે, પછી મીંડું આવે તો 10 થાય, 2 મીંડા આવે તો 100 થાય, પરંતુ એકડા વગર 100 મીંડા કરો તો સરવાળો પણ ન થાય, ગુણાકાર પણ ન થાય. 100 મીંડાને 100 મીંડાથી ગુણો અથવા તો ભાગો, અથવા 100 મીંડામાંથી 100 મીંડા કાઢી નાખો તો શું આવે? કાંઈ જ ન આવે, શૂન્ય. એકડો હોય તો સંખ્યા થાય. એ જ રીતે આત્મા છે તે પ્રારંભ છે અને એકડો છે તે આત્માના અસ્તિત્વના સ્વીકાર માટે તે એકડો ઘૂંટવા ઘણું સાહસ અને સામર્થ્ય જોઈએ. અહીં બહુ મોટી ઘટના ઘટી છે. આ માત્ર સંવાદ નથી, આ સંવાદની સાથે શિષ્યના અંદરમાં એક આધ્યાત્મિક ઘટના પણ ઘટતી જાય છે. આત્મસિદ્ધિ એ માત્ર શાસ્ત્ર નથી, એ તત્વજ્ઞાનનો માત્ર ગ્રંથ નથી, પરંતુ ગુરુ શિષ્ય વચ્ચે જે સંવાદ થાય છે તે વખતે ગુરુના હૃદયમાં ભાવો ઉઠે છે અને શિષ્યના હૃદયમાં કંઈક ઘટના ઘટે છે. તે જે અસ્તિત્વનો ઇનકાર કરતો હતો, વિરોધ કરતો હતો, જે અસ્તિત્વની ના પાડતો હતો, હવે તે અસ્તિત્વનો સ્વીકાર કરે છે. એક ભાઈને પૈસાનું દેવું વધી ગયું, તેથી તે વકીલની સલાહ લેવા ગયું. વકીલે કહ્યું કે એક કામ કર, તારી સાથે કંઈ લખાણ તો થયું નથી ને? કોઈ તારી પાસે પૈસા માગવા આવે તો તારે કહેવું કે મેં તમારા પૈસા લીધા જ નથી. વ્યાજ તો પછીની વાત થઈ, પરંતુ મૂળ મૂડીની જ ના પાડ. પછી વ્યાજની તારા માથે કંઈ ચિંતા જ નહીં. થોડા દિવસ પછી વકીલે ફી માગી તો પેલો કે મૂડી છે જ ક્યાં? વકીલે કહ્યું કે મેરી બુલ્લી મુજે મ્યાઉ. પેલો કહે કે તમે શીખવાડાવ્યું કે મૂળનો સ્વીકાર ન કરવો. મૂળનો જો ઇનકાર કરશો તો તમારા માથે કશી જ જવાબદારી નહીં રહે. આત્માનો સ્વીકાર કરશો તો મોક્ષ મેળવવો પડશે અને મોક્ષ મેળવવો હશે તો ધર્મ કરવો પડશે. ધર્મ કરવા બાહ્ય પદાર્થો છોડવા પડશે. બાહ્ય પદાર્થો છોડવા હશે તો તે નશ્વર છે તેમ જાણવું પડશે.
આત્મા છે એ સ્વીકાર જે ક્ષણે તમે કરશો તે ક્ષણથી આત્મા મેળવવા માટેની સાધનાના દ્વાર તમારા માટે ખુલ્લા થાય છે. તો શિષ્ય ખૂબ જ નમ્રતાપૂર્વક કહે છે, હે ગુરુદેવ, આપના અસ્તિત્વના પ્રકાર આપે સમજાવ્યા, ખરેખર ધન્યવાદ છે, આપનો ઉપકાર છે. આ પ્રકારની સમજવા આ પ્રકાર સમજવાથી આત્મા હોવાનો સંભવ થાય છે. આ સંભવ શબ્દ વાપર્યો, સંભવનો અર્થ એ 100% બેઠું નથી, પણ 90% બેઠું છે. તમે આ બધી વાતો કરી તેથી નકારાત્મક વલણ જે હતું તે ગયું, પોઝિટિવ થયો. લાગે છે કે હશે, કોઈ શેરબજારના ભાવ તૂટવાના સમાચાર તમારી પાસે લાવે તો તમને લાગશે કે આ માણસ તો સાચો લાગે છે. ભાવ તૂટવાનો સંભવ લાગે છે, પરંતુ જરા ચકાસણી કરી લઈશ, સંભવ ખરો પણ ચકાસણી બાદ. આ આત્મા હોવાનો સંભવ થાય એ પણ મોટી વાત છે, અને આત્મા છે તેવો સ્વીકાર થાય તો તેની સીધી અસર મોહ ઉપર થાય છે. મોહનો આંચકો લાગશે કે હવે મારે ઉઠમણું કરવું પડશે, કારણ કે એણે આત્માનો સ્વીકાર કર્યો. મોહના તમામ પ્રયત્નો તમે મંદિરમાં ન જાઓ કે માળા ન ગણો કે પૂજા પાઠ ન કરો તે માટે નથી, પરંતુ એ તો હસતો હસતો એમ કહે છે કે તમે બધું જ કરો, બે કામ થશે. એક તો તમે આ બધું કરશો અને પછી આખી દુનિયાને કહેશો કે મેં આ કર્યું, મારી વાત મજબૂત થશે. બીજું, તમને મોહ છે તેથી આત્માનો સ્વીકાર કરતા નથી. આ મોહ એમને એમ ન જાય, સાહેબ જરા તો મોહ ગંભીર કરીને કહેશો કે સંસાર અસાર છે તો સંસાર અસાર થયો. ના, અંદરમાં કેટલો રસ ભર્યો છે. એમ કહે છે કે લક્ષ્મી તો હાથનો મેલ છે, લક્ષ્મી ચંચળ છે, પરંતુ 5 રૂપિયાની નોટ ખોવાઈ જાય ત્યારે ખબર પડે કે હાથનો મેલ છે કે દિલનો કટકો છે. ખબર પડે કે અંદર કંઈક થઈ રહ્યું છે, કંઈક ગડબડ છે.
સંભવ તેનો થાય છે એટલે લાગે છે કે આત્મા છે. હવે જ્યારે તેનો સ્વીકાર થયો, કહી શકે તેવી પરિસ્થિતિ થઈ, તો શું થયું તમારામાં? કેમ તમે સ્વીકાર કર્યો? કઈ પ્રક્રિયામાં તમે ઢળ્યા? તો કહે, અંતર કરીએ વિચાર. અંતરમાં વિચાર કર્યો. અંતરમાં વિચાર કરવાથી એવો સંભવ થાય છે કે આત્માનું અસ્તિત્વ હોવું જોઈએ. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, આ નવલકથા નથી. પ્રત્યેક શબ્દો 1.5 કલાકમાં જ લખાયા. 45 આગમોનો સાર આપવાનું ભગીરથ કાર્ય 1.5 કલાકમાં જ થયું. એક પણ શબ્દ વધારાનો નહીં. ટાઈમ જ ક્યાં હતો વધારે લખવાનો? અબ્રાહમ લિંકને કોઈએ પૂછ્યું, તમારે 5 મિનિટનું પ્રવચન આપવું હોય તો કેટલો ટાઈમ તૈયાર કરતા લાગે? તેમણે કહ્યું કે 2 કલાક લાગે, અને 1.5 કલાક આપવું હોય તો 1 કલાક લાગે. અને 2 કલાકનું પ્રવચન આપવું હોય તો લિંકને કહ્યું, અત્યારે તૈયાર જ છું, 2 કલાક બોલવું હોય તો બોલીને ભરડવાનું જ છે, એમાં ક્યાં વિચાર કરવો પડે. જેટલા તમે અંદરમાં જાઓ, જેટલા તમે સૂક્ષ્મ થાઓ, જેટલા તમે અંદર ડૂબો, તેટલા પ્રમાણમાં તમે વિચાર કરી શકો. ગુરુએ ભલે વાત કરી, પણ તમે વિચારશો નહીં ત્યાં સુધી તમે સ્વીકાર નહીં કરી શકો. ગુરુનું કામ કહેવાનું છે, અને ગુરુએ જે કંઈ કહ્યું તે વિચાર કરવાનું કામ તમારું છે. જ્ઞાની પુરુષ કહે છે કે અમે કહ્યું માટે તમે હા ન પાડશો, અમે કહ્યું એટલે હાની મહોર ન મારશો. અમે એમ કહીએ છીએ કે અંતરના ઊંડાણમાં વિચાર કરજો. વિચાર કર્યા પછી એક વાત ખરી કે વિચાર તમે પોઝિટિવ કરો, નકારાત્મક નહીં. સ્વીકારની ભાવનાપૂર્વક તમે વિચાર કરો, અને જે માણસ વિચારપૂર્વક સમજીને સ્વીકારે છે તે માણસ જીવનમાં સાર્થકતાનો પૂરેપૂરો અનુભવ કરે છે. માટે આ ગાથામાં કહ્યું કે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે, અંતર કરીએ વિચાર. ગુરુદેવે કહ્યું, શિષ્યે તે સાંભળ્યું, અને માત્ર સાંભળીને તે સ્વીકારતો નથી, પણ અંતરમાં વિચાર કરવાથી તેને લાગે છે કે આત્મા હોવાનો સંભવ ખરો? તમે જે વિચાર કરો છો એ પ્રમાણે આત્મા હોવો જોઈએ. હવે જે સૂત્ર આવે છે તે આત્મા છે અને તે આત્મા નિત્ય છે. બહુ મજાની વાત કરી. તમે તો કાયમ રહેવાના છો, તમારે બીક રાખવાની જરૂર નથી. મરમર જાય શરીરા, આટલો તો ફાયદો થશે ને. ઘેર જઈને કહેજો હવે મોતની ચિંતા નથી. ઘરના પૂછશે કે શું થયું, એમ કેમ એમ, તો કહેજો યે જીવ હૈ સદા અવિનાશી, મરમર જાય શરીરા, ઉસકી ચિંતા કછુ ન કરના, હોય અપન ધર્મ ધીરા.
ગાથા નંબર 59ની વાત આવે છે. હવે આત્મસિદ્ધિનો ભાગ બીજો, આ બીજા ભાગમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આત્માના 6 પદ, એ 6 પદમાં પહેલા પદની વિચારણા પૂરી થઈ ગઈ. પહેલું પદ હતું આત્માના અસ્તિત્વની શંકા છે, એટલે આત્મા જેવી અસ્તિત્વ કોઈ ચીજ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ છે જ નહીં. કેવો છે એ પછી વાત થાય, આત્મા કેવો છે એ પછી વાત થાય. મૂળની વાત શું થઈ શિષ્યની? આત્મા જેવું કોઈ અસ્તિત્વ આ દુનિયામાં કોઈ હસ્તી નથી, એની કોઈ વસ્તુ નથી, કોઈ પદાર્થ નથી. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય. તમારું તો આત્મા એકવાર સાબિત થઈ જાય પછી લપ છે ને બધી. સાધના કરને, ધ્યાન કરને, સ્વાધ્યાય કરને, આ બધું મૌનમાં રહે ને આ બધી માથાકૂટ ક્યારે છે? એકવાર આત્મા છે એમ જેને કબૂલ કર્યું એ ફસાણો ને, એને તરત કે ભાઈ તું તારા આત્માના કલ્યાણનું કર, તું જરા આત્માના સામે રાખીને બોલ, તો આ બધું કરસ તને શોભતું નથી. એ બધું આત્માની વાત છે ત્યાં સુધી. જ્યાં સુધી આત્મા નથી અને હું શરીર છું ત્યાં સુધી વાત તો બહુ સ્પષ્ટ હતી કે કોણે કાલ દીઠી છે, ખાવું પીવું ને જલસા કરવું, દેવું કરીને ઘી પીવો, આ ભસ્મીભૂત દેહ મેળો તો આજે મેળો કાલ મળશે કે નહીં, તો આવ્યું છે હૈણું મૈણું જોયું જાણ્યું, આના જેવું કાંઈ ઉત્તમ નથી. બધા ઉપદેશ વ્યર્થ, બધા કાર્યક્રમો વ્યર્થ, બધા વિધિ વિધાન ક્રિયાકલાપ કોઈ નહીં. હું ક્યાં માનું છું આત્માને? આ તમારા મનમાં એક ભૂત ભરાણું છે આત્માનું, આનું કોઈ અસ્તિત્વ જ નથી. શિષ્ય કેવી શરૂઆત કરે છે તો જુઓ, કેટલો આમ ગુરુની સામે જઈને ગુરુને કંઈક આત્માં મુકાવી દે. બોલો જે ગુરુ ઉપદેશ દેતો હોય ને એને એમ થાય કે આ વાત કરે છે કે માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય. આણે તો ગજબ કરી, આ મારું ગુરુપદ અને મારી બધી વાતોને મિથ્યા મૂકી દીધી. એને સમજાવવાનો છે, એને આત્મા પકડાવવાનો છે. કેટલી જબરજસ્ત વાત આત્મસિદ્ધિમાં, આટલી ગંભીર વાત કેટલી સરળતાથી આવી. એક એક ગાથા મૂકી, એ ગાથા મૂકીને છેલ્લે કીધું કે શંકા જે કરશ ને કે કોણે કીધું આત્મા છે, એ કહેનાર કોણ? તારા શરીર કહે છે તો કે શરીરનો કયો ભાગ કહે છે કે આત્મા નથી એમ? આત્માને શંકા કરે આત્મા પોતે આપ. અરે ભાઈ, શંકાનો કરનાર તે જવાબ કયો આવ્યો હવે? કે શંકા જેને કરીને એ જ આત્મા છે. એટલે હવે કયું કહું છે? મેં તો નથી કરી, તે જ કરી છે. હવે અમે તને કહી છે કે તારા આખા અસ્તિત્વની અંદર જેણે શંકા કરી છે તે એ જ તું છો. જેણે શંકા કરી છે એ જ તું છો. હવે તારા અસ્તિત્વમાં તું નક્કી કર કે શંકા કોણે કરી. માથાએ કરી, મોઢાએ કરી, કાને કરી, હાથે કરી, પગે કરી, પેટે કરી, વાસાએ કરી, કોણે કરી તું કે ને હવે? એટલે પછી આપણે આ વાત આગળ વધારીએ. આને વિચાર થયો કે શંકા તો મેં જ કરી છે, હવે મારામાં કયા ભાગે કરી શંકા? શરીરનો તો બધો વિચાર કર્યો હતો, એટલા દેહ ઇન્દ્રિયો એ બધી વાત આવી. પોતે જે વિચાર કર્યો છે ને કેટલું સરસ ગાથામાં કહે છે કે દેહોને જાણે તેહોને જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ, છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય તે એંધાણ સદય. સાહેબ, આ તમે બધી વાત કરી, હું વિચારું છું કે આ બધું કહેતા તો મારી મતે એવા કામ નથી કરતી. હવે તો એને કીધું મુમુક્ષુ છે ને, એટલે કે જે સંભવ તેનો ક્યારે થયો? સાંભળીને નહીં, આપણે સાંભળીને આત્મા ગોતવો છે. આત્મસિદ્ધિના શિષ્યની ભૂમિકામાં આવો એ વિના આત્મા નહીં પકડાય. અંતર કરીએ વિચાર, આ વાત બેસે છે કે પેલા પદને સમજવા માટે શું કરવાનું છે? અંતરમાં વિચાર કરવાનો છે. એ તો કરતા નથી, ગાવામાંથી નવરા નથી થતા, સાંભળવામાંથી નવરા નથી થતા. અહીંયા ક્યાંક સાંભળવાનું ઓછું તો બીજે દોડે જ ભાગે છે. આજે બપોરે અહીંયા પ્રવચન, સાંજે અહીંયા છે, રાત્રે અહીંયા છે, બધું સાંભળી લો. વિચાર કરવાનો અવકાશ નથી, અને વિચાર કર્યા વિના અંતરમાં વિચાર કરવાનો છે. વિચાર બાહ્યથી નહીં. વિચાર બાહ્યથી નહીં. જો એક એક વાતને ઉપયોગ રાખીને સમજો. આ માત્ર પ્રવચન સાંભળવા બેઠા છીએ એવી વાત નહીં કરો મગજની અંદર. ઉપયોગને જોડો, આત્માને જોડો, હાજર રહ્યો અહીંયા, ઉપયોગ રાખો. એક મિનિટ નકામી નથી જવા દેવી કે જે સમજવું છે એ બરાબર સમજવું છે. અત્યારે જ સમજવું છે, જો અત્યારે નહીં સમજાય તો આ ગાથા ગઈ તો પતી ગયું, વાત પૂરી થઈ. તેથી કાંઈ ન કર્યું તે, અને પછી પાછો કહેશે કે આટલું કર્યું ને, આટલું આમ કર્યું ને, કાંઈ થયું. બાહ્યથી વિચાર કરવામાં જગતના પદાર્થો પ્રત્યેનો આપણો મોહ આડો આવશે, મોહ નડે છે. બાહ્યથી વિચાર કરશો એટલે નડશે જ, કેમ કે બાહ્યથી વિચારમાં આપણી જે ઉપયોગ છે એ જગતમાં પથરાયેલો છે, પદાર્થોમાં પથરાયેલો છે, સંબંધોમાં પથરાયેલો છે, સંયોગોમાં વેચાયેલો છે, સંગમાં વિખરાયેલો છે. બાહ્યથી વિચાર કરો એટલે બધું આવે, એમાં આત્મા ગોતવો છે, રૂપીમાં અરૂપીને ગોતવો છે. રૂપી દેખાય છે એટલે મોહ આવે છે, અને મોહ થાય છે. જો અંતરથી વિચાર કરશો તો મોહને અસર થશે. જો શબ્દ પ્રયોગ કેટલો શરૂ કર્યો છે કે જો તમે આ કહેશો તો તમે, તમને મોહ છે એટલે તમે આત્માનો સ્વીકાર કરતા નથી. તમને જ્યારે વિચાર કરશો અને આત્મા છે એવો સ્વીકાર થાય છે તો તેની અસર, સીધી અસર મોહ ઉપર થાય છે. જે મોહ હતો જગત પ્રત્યેનો એ મંદ પડે, નબળો પડે, એની પકડ ઓછી થઈ જાય કે અરે અત્યાર સુધી આ બધા મોહને કારણે મને મારા અસ્તિત્વનો ખ્યાલ ન આવ્યો, હજી તો સંભવની ભૂમિકામાં છે. એને ક્યાં કીધું કે આત્મા છે સાહેબ? જો જવાબ દે છે એમાં પણ કહેતો નથી. આટલા આટલા દલીલો ગુરુદેવે કરી છે, સંવાદ છે એમાં જવાબ દે છે, તો ગાથા બીજી શરૂ કરે ત્યારે એમ કહેતો નથી કે સાહેબ આત્મા અસ્તિત્વ છે. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર? તમે બધા પ્રકાર કયા મેં સાંભળ્યા, અમારી આશંકાનું તમે નિરાકરણ કર્યું, તમે જુદી જુદી આવી યુક્તિઓ આપી, એની ગાથા બોલે છે કે સાહેબ તમે આવું બધું કીધું પણ હજી હું કહેતો નથી કે આત્મા છે. બીજા પદના પ્રારંભમાં પેલું પદ છે એનો સ્વીકાર નથી કરતો. બેસે છે વાત? બેસે છે કાંઈ કે એમને ગગડાવવાનું છે બધું? સમજવાની છે આત્મસિદ્ધિનો ગ્રંથ, આ નવલકથા નથી, આ કોઈ સાહિત્યનું સર્જન નથી, આ કોઈ કવિતા નથી. શિષ્ય સાથેનો સંવાદ છે, એક મોહથી ઘેરાયેલો છે અને એને પોતાના દેહની અંદર જ અને સંસારની અંદર જ રત થયેલો છે. એને મોક્ષની કોઈ વાત યોગ્ય જણાતી જ નથી. અને બીજી બાજુ આત્માને પામેલો પુરુષ છે, નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે એવો પુરુષ છે. આ સદગુરુ બેઠો છે સામે, જેવો તેવો નથી. સંસારના આરંભ સમારંભમાં પડેલો ગુરુ અહીંયા નથી. એ તો 50 પ્રકારના વિચાર કરે કે આમ કરશું, જયને સત્કારને પૂજાને મનાવવાનું ને સિદ્ધિને પ્રસિદ્ધિને આપણો જય જયકાર ને આપણું આમ બધું જોઈને, એ તો સંસારના જે ખેલ માંડીને બેઠો છે એ ગુરુ અહીંયા નથી. રગે રગ હાડે હાડની અંદર જેને આત્મા રમી રહ્યો છે, પોતે સ્વયં આત્માની અંદર રમણતા છે એ બેઠા છે. સદગુરુની આ ભૂમિકા છે. આવો સદગુરુ હોઈ શકે છે. શિષ્ય કહે છે કે તમે બધી વાત કરી છતાં મેં અંતરથી વિચાર કર્યા પછી હવે મને તો સંભવ થાય છે. સારું, અંતરથી સ્વીકાર કરવાથી આ સંભવ શબ્દ આવ્યો, એનો મતલબ કે અત્યાર સુધી મોહ જે જગતમાં જેના ઉપર હતો એ સિવાય પણ જગતમાં કોઈ વસ્તુ છે, છે નથી કીધું હજી, હોઈ શકે છે. કોઈ પણ વસ્તુ ગુરુદેવ કહે છે તો હોઈ શકે છે, શક્યતા છે, શક્યતા છે. એટલે એને વાતને કોઈ વસ્તુનું એક સ્વરૂપ સમજી લીધું એટલે વસ્તુની પૂર્ણતા સમજાતી નથી. જો અહીંયા પણ એટલી સરસ વાત છે, આ બધી અર્થ ગંભીર છે, આ બધા રહસ્યો છે, આ ભેદ છે કે આત્માના અસ્તિત્વની વાત કરી, હવે તો નિત્યત્વની વાત છે. તો કે તમે અસ્તિત્વનું એક પાસું સમજ્યા એટલે એ વસ્તુ પૂરેપૂરી પકડાતી નથી. આત્માને સમજવો હોય તો સર્વાંગીણપણે 6 પદથી સમજે ત્યારે જ આત્મા સમજાય, નહીં તો ન સમજાય. કોઈ એક પદથી આત્માની વાત કરે આવી વિદ્વતાથી, કોઈ વક્તા હોય, ઉપદેશક હોય, કહેવાતો ગુરુ હોય, હજી એને નથી આત્માની પકડ. આત્માના જે કહ્યું છે કે જે ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. એ શિષ્ય યાદ રાખજે, તને 5 પદથી સમાધાન થઈ ગયું છે. શિષ્ય કે જે મને સમજાઈ ગયું છે, કેમ કે આત્માની વાત પૂરી થઈ ગઈ છે, મોક્ષ સુધી પહોંચી ગયો છે. એટલે શિષ્યએ કીધું કે સાહેબ હવે તો મને આ ઉપાયની કાંઈ ખબર પડતી નથી. સમજ્યું મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. પણ ગુરુ જવાબ આપે છે કે તને આ 6 પદની સર્વાંગી તારે સમાધાન લેવું પડશે. તને 5 પદથી સમાધાન થયું છે, એ હજી આત્મા પૂરો નથી. સાહેબ 5 પદ આત્માના છે ને છતાંય આત્મા પૂર્ણ સ્વરૂપ સમજાયું નથી. આત્માનું અદ્ભુત પદ જે છે પરમ કૃપાળુ દેવે મૂક્યું છે, આમ તો શાસ્ત્રોની અંદર જ છે. 6 પદની આ સમ્યક દર્શનમાં આત્માના 6 પદની વાત 67 બોલની સજાયમાં છે, આગમ સૂત્રોમાં પણ છે. પણ જે એકાંગી ચાલી નીકળ્યા છે ને નહીવાળા, એને આ વાત હજી સુધી પકડાઈ નથી કે 6 પદ એ આત્માનું સાધના પદ છે, સાધન દશા છે. એ આત્માનું પદ છે, એ નથી ત્યાં સુધી પૂર્ણ પદ પ્રાપ્ત થતું નથી. એને વ્યવહાર કે ઉડાડનારા ભીત ભૂલ્યા છે. મોટામાં મોટું મિથ્યાત્વ તો એને કર્યું છે. 6 પદમાં આત્માનું કયું લક્ષણ આવે છે તો સાધે તે મુક્તિ લહે. ભલે આ 5 પદથી આત્મા પૂર્ણ છે, છે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોગતા છે, એનો મોક્ષ છે, આત્માની વાત પૂરી થઈ ગઈ. સાહેબ 6 પદમાં તો તમે ઉપાયનું કીધું છે. ઉપાય એટલે સાધના છે, વ્યવહાર છે, એ પદ સાધવું પડે છે. અનાદિથી ઉત્પન્ન થયો ત્યારથી મલિન છે, અશુદ્ધ છે. એ ક્યાં શુદ્ધ હતો? નિશ્ચય નહીંથી શુદ્ધની વાત કરીએ છીએ, પણ એક સમય પણ હજી એને શુદ્ધતા ક્યાં પ્રાપ્ત કરી છે? અનંત કાળ ગયો, અનંત પરિભ્રમણ ગયા, આટલી ગતિ, આટલી યોનિ, આટલી માર્ગણા, આ બધું બતાવીએ છીએ. શું કોની છે? આ તારો અશુદ્ધ આત્માનું આ બધું સ્વરૂપ છે. એ અશુદ્ધ આત્માનું સ્વરૂપ તો ટાળવું પડશે ને. નિશ્ચય નહીંથી શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો છે, સમયસર પ્રાપ્ત કરવો છે, શુદ્ધાત્મા સાધવો પડશે, અશુદ્ધિને દૂર કરવી પડશે. ત્યાં પુરુષાર્થ છે, સમ્યક પુરુષાર્થ છે, અને પુરુષાર્થ આધારિત જ જૈન દર્શન છે. પછી ગડબડ કરીને પુરુષાર્થની વાત, આત્માને જાણવું એનો પુરુષાર્થ છે ને એ જેનો પુરુષાર્થ છે, આવી ખોટી જેને કહીને કે શબ્દોની રામાયણ કરવાથી માર્ગ નહીં મળે, માર્ગ નહીં મળે. આત્મસંતોષ થશે વિદ્વતાનો, માર્ગ નહીં મળે. કર્મના બંધન તૂટશે નહીં, આ તોડવાના છે અને અનાદિથી લાગેલા છે, એક બે નથી લાગ્યા, અનંતા કર્મો લાગ્યા છે. એક ગુણને નથી જોડ્યો, આત્માના અનંત ગુણને આવરી લીધા છે, અને અનંત કાળથી છે, ક્યારેય શુદ્ધ નહોતો. જે ભાષા તો નિશ્ચય નહીં બોલશ એવો આત્મા ક્યારેય હતો જ નહીં, હવે થશે, અને થયા પછી ક્યારેય મલિન નહીં થાય. એનું કારણ કે એની શુદ્ધતાની પ્રક્રિયા એવી છે. એવી પ્રક્રિયા તો છે કે જાઓ હવે આ લગડી કરી દીધી સોનાની, માટીમાંથી જ મેળ્યું છે, પથ્થરમાંથી જ મેળ્યું છે, લગડી કરી દીધી, કસ છેદ અને તાપ બધું લગાવી દીધું, હવે આ મલિન નહીં થઈ જાઓ. કદાચ ઉપરથી હશે તો સાફ કરી નાખજો, અંદર ક્યાંય એનું ભેગ નહીં થાય. એક એક વાતને સમજવા જેવી છે. આ છ પદની વાતમાં અહીંયા પેલા પદની કેટલી સૂક્ષ્મતા મૂકી છે. આત્માના પદની એને એક પદ સમજી જવાથી આ શિષ્ય પણ કેટલો તૈયાર છે એ તો જુઓ. કે એક પદ સમજી જવાથી આત્મા સમજાઈ ગયો એમ એ પણ કહેતો સંભવ તેનો થાય છે. આવું પદ હશે, તમે બાકીની બધી વાત કરો બીજાની. તમે કીધું ને કે આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય શું. હું આ છ પદનો જવાબ સમજીશ ત્યારે હું આત્માના અસ્તિત્વનું માનીશ, અને ત્યારે જ મને મારો આત્મા મળશે. શિષ્ય કેટલો તૈયાર થઈ ગયો છે અત્યારે કે સાહેબ તમે એક વાત કરી તો પકડાણી છે, પણ થીતી કરીને હું કઈ તમારી વાત આત્મા છે એ માનવા અને મોક્ષ છે એમ બધે અત્યારે કબૂલ કરતો સંભવ કહું છું. જાગૃત છે પેલા પદથી, કેમ કે તમે સ્થાપના કરી શેની કરી, છ પદની. આત્મા છે તે નિત્ય છે, છે કરતા અને જે કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે. હજી તો એક પદ સમજાવ્યું તમે, અને એને હું કેમ કહી દઉં કે ના બરોબર છે. છે આપણી આવી જાગૃતિ મુકુંદભાઈ? હે, એટલે આ વિચારની પ્રક્રિયા છે. એટલે કૃપાળુદેવનું સૂત્ર છે, કર વિચાર તો પામ. આ તો ક્યાંક થોડુંક સાંભળ્યું ને ડાયો થઈ ગયો, ડોટ ડાયો થઈ ગયો, સમગ્રતામાં તો ગયો નહીં, અંતર વિચાર ક્યારે કર્યા નહીં પરિપૂર્ણ. અને સદગુરુને એને ઉપકાર કીધો છે શિષ્ય પ્રણિપા સ્તુતિમાં, કયો ઉપકાર બતાવ્યો છે? સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર આપ. આજે તો વ્યવહારિક ભાષામાં ઉપકારી ઉપકારી કરીને વિનયમાં અડધો ગાંડો, બહુત નમે નાદાન જેવા એટલા બધા મહિના છે. આમ અમે શું, હું આપનો ઉપકાર છે ને શું કે ધૂળ ઉપકાર છે. તને પેલા ઉપકાર શું ખબર છે? અનંત કાળના પરિભ્રમણમાં આવા ઉપકારથી તારું જીવવું તો થયું છે ને પરિભ્રમણ થયું છે. એવો કયો ઉપકાર છે કે તારું પરિભ્રમણ ટળ્યું ને તને સ્વરૂપ પ્રાપ્ત થયું? એ સાચો ઉપકાર. ઉપકાર ઉપકાર શું મંડી પડ્યા છો? કોઈએ ખાવા દીધો તો ઉપકાર, કોઈ પૈસો દીધો તો ઉપકાર. ભાવથી પોતે જ ઉભું કર્યું છે. ગજબની વાત છે, ગજબની વાત છે. સમજવું દુષ્કર છે. એક આત્મસિદ્ધિ સમજાઈ જાય કૃપાળુદેવ સમજાઈ જશે, વિતરાગ દર્શન સમજાઈ જશે, અનંતા તીર્થંકરો સમજાઈ જશે, અનંતા જ્ઞાનીઓ સમજાઈ જશે. આપણે કઈ કોઈ દ્રષ્ટિ રાખશે શ્રીમદ રાજચંદ્ર પ્રત્યે એટલે વાત નથી કરતા. એ શ્રીમદ રાજચંદ્રએ કીધું હોય આની જગ્યાએ કોઈ પણ પાત્રએ કીધું હોય આ વાત ઉપરથી લાગે છે કે આ વાત સનાતન સત્યની વાત છે. કહેનારો પુરુષ ભગવાન છે, આ જે કહે એ ભગવાન છે, આ જેણે સમજાવ્યું એ પરમાત્મા સ્વરૂપ છે. અને એટલે શ્રીમદે કહ્યું, પોતે નથી કહ્યું, આ પોતાનો નિશ્ચય નથી. શું કીધું આત્મસિદ્ધિમાં? નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય. અમારી અનુભૂતિ છે એ સર્વ જ્ઞાનીઓના નિશ્ચયની અનુભૂતિ છે, આ અમારો નથી, આ અમારો નિશ્ચય નથી, આ જેવી તેવી વાત નથી. આટલી જબરજસ્ત વાત શિષ્યને કેવી અને કે અમારું કઈ નથી, આ નિશ્ચય તો અનંત જ્ઞાનીઓનો નિશ્ચય છે, એ અહીંયા આવીને સમાયો છે, એટલે અમે જે ધારણ કર્યું તને કીધું છે. એટલે શિષ્યએ કીધું કે સાહેબ બરોબર છે, તમે પણ કીધું કે મોક્ષ કયોની જે શુદ્ધતા તે પામે તે પંથ. સમજાવ્યો? સંક્ષેપમાં શું સમજાવ્યું? સકળ માર્ગ નિર્ગ્રંથ. આ એક અડધું વાક્ય સમજાય છે. નિર્ગ્રંથોનો માર્ગ સકળ પરિપૂર્ણ રૂપમાં સાહેબ આપે કયો? સમજાવ્યો સંક્ષેપમાં. અરે આટલી ટૂંકી વાતમાં આ છ પદ જેના ઉપર આગમો પણ ઓછા પડે છે, ગ્રંથો પણ ટૂંકા પડે છે, અને ઉપદેશકોનો પનો ટૂંકો પડે છે. અહીંયા કે છે કે સાહેબ સકળ માર્ગ નિર્ગ્રંથનો માર્ગ તમને એમ સમજાવ્યો. સદગુરુ એટલે નિર્ગ્રંથ થયા ને, આ સમજાવનાર તો સદગુરુ હતા ને. અહો અહો શ્રી સદગુરુ કહીને ને, એ સદગુરુની વ્યાખ્યા એક શબ્દમાં શિષ્યએ આપીને ગુરુદેવે તો પાંચ આપ્યા, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ સ્વરૂપ. આ બધાથી એને સમજાવ્યું, આવા હોય ત્યાંથી તને માર્ગ સમજાશે. ઓલાએ તો કીધું કે મને તમે સમજાવ્યું એમ લાગે છે કે તમે તો નિર્ગ્રંથ છો, અને એક નિર્ગ્રંથ નહીં, આ બધી વાત અનેકાંત છે, જાતિની વાત છે. નિર્ગ્રંથની એક જાત છે, જ્ઞાનીઓની એક જાત છે, તીર્થંકરોની એક જાત છે, કેવડીઓની એક જાત છે. એમાં કયો કેવડી કયો કેવડી આવું નહીં. એટલે જૈન દર્શને સમજવું હોય તો નવકાર મંત્રને સમજવો પડે. અરિહંતોની જાત છે, નમો અરિહંતાણમ. એટલે તું કેને કયા ભગવાનને નમસ્કાર કર્યા તે? સંકેશ્વર પાર્શ્વનાથને, ઉવસ્વગરમ પાર્શ્વનાથને, શાંતિનાથને, ધર્મનાથને, આદિનાથને, વીર પ્રભુને? અરે અરિહંતોને નમસ્કાર કર્યા. અને અરિહંત કહેતા તો એને આ સૃષ્ટિના પ્રારંભકાળથી અનાદિથી અનંત આત્માઓમાંથી જે જે આત્માઓએ આ અરિહંત્યની સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, જે કેવડી થયા છે, સર્વજ્ઞ થયા છે, જે જીતેન્દ્રિય થયા છે, જીન કહેતા જે સર્વજ્ઞ થયા છે, અને જે અરિહંત છે, જેને પોતાના ભવના બીજનો નાશ કર્યો છે, આવા જેટલા થયા આત્માઓ તો અનંત છે છ દ્રવ્યમાં, એમાંથી જે આ સ્થિતિએ પહોંચ્યા અને જગતને માર્ગ બનાવ્યો, માર્ગ બતાવ્યો, પરમાત્મા થયા અને જગતના તમામ આત્માઓ પરમાત્મા બને એવું સ્પષ્ટ માર્ગ જેને આપ્યો અને અનાદિથી આપતા જ આવ્યા છે. માર્ગની શાશ્વતતા છે, જેમ પરિભ્રમણની શાશ્વતતા છે એમ માર્ગની શાશ્વતતા છે, એવા અરિહંત પરમાત્માને નમસ્કાર. અરે સાચા ભાવથી એક અરિહંત પરમાત્માને નમસ્કાર થાય તો જગતની કેટલી ચેતનાઓને આપણી વંદના થાય છે. કોઈ એકથી આપણે સીમિત થતા નથી, હે બધું આવે. અને એ અરિહંત પછી આખા સિદ્ધ કીધા છે કે આવા અરિહંતના માર્ગને પામીને જે જે આત્માઓ ભલે એ કદાચ સિદ્ધ તીર્થંકર નથી થયા તોય સિદ્ધ પદને પામ્યા છે, એ તીર્થંકર નથી થયા તોય પામ્યા છે સિદ્ધ પદ. નમો સિદ્ધાનંદ, નમો આર્યાનંદ. આ માર્ગની જે પ્રરૂપણા કરે છે અરિહંતો, એ કહેલા માર્ગની, ક્યાંય એવું આવશે નહીં સિદ્ધો એ બતાવેલા માર્ગની ક્યાંય નહીં આવે, શાસ્ત્ર ભૂલ ન કરે. અરિહંતો એ બતાવેલો માર્ગ, તીર્થંકરો એ બતાવેલો માર્ગ, આ ગીતાર્થ ગુરુ ભગવંતો એને સાચી દૃષ્ટિમાં બતાવે કે જો માર્ગનું સ્વરૂપ આમ સમજાય, શબ્દમાં કહેવાયું છે પણ તારી બુદ્ધિથી તું શબ્દનો અર્થ ન કરીશ. ગીતાર્થ જ્ઞાની કહે છે કે અપેક્ષાથી અર્થ થાય, અનેકાંતથી અર્થ થાય, એકાંતથી ન થાય. નહીં, જ્ઞાનને સમજવા માટે છે. અનેકાંત પ્રમાણ જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન એ જ પૂર્ણ જ્ઞાન છે. નહીં જ્ઞાન તો કોઈ અંશ ન સમજાય. તો ઉપયોગ કરીને, ઉપયોગને તીક્ષ્ણ કરીને, કેન્દ્રિત કરીને વાત સમજાય, પકડાય. બહુ આપણી બુદ્ધિ નિષ્ઠુર થઈ ગઈ હોય, જડ થઈ ગઈ હોય તો નહીંથી એના જડતાના આવરણો ખુલે. પ્રમાણ જ્ઞાન છે, એકવાર સમ્યક દ્રષ્ટિ આવી તો એમાં બધા નયો સમાઈ જાય. કૃપાળુદેવે લખ્યું, જ્ઞાનીઓની વાણી બધા નયોથી પર છે. કેમ નહીં? જો આટલો બધો મહત્વ નહીં તો જ્ઞાનીને નહીંનું નથી મહત્વ, નહીં પર છે. સાચા જ્ઞાનીની વાણી નયાતીત હોય છે અને એક પણ નહીં છતાં દુભાતો નથી. જ્ઞાનીની વાણીમાં એક પણ નહીં દુભાતો નથી. આપણને સમજમાં નથી આવતું કેમ કે વિચારણા નથી, શબ્દો પૈકડા નથી કે ગાંડા થયા નથી. એનું કારણ એક જ છે, અહમ કુદાકુદ કરે છે, સ્વચ્છંદ ઉછળે છે, આપણો અભિમાન શાંત થયું નથી. જાણપણાનું અભિમાન, જરાક આ પશુઓથી થોડોક સમજતો થયો, સંજ્ઞા આવી, એનું અભિમાન. પ્રજ્ઞામાં તો પરિવર્તિત થયો નથી હજી. સંજ્ઞામાં વિવેક ભળે, જ્યારે સમ્યકપણું ભળે ત્યારે પ્રજ્ઞા કહેવાય, એ તો આવી નથી. ત્યાં સુધીમાં તો એક એક વસ્તુ જાણતો જાય. એક સવારના પોરમાં પેલું છાપું એને વાંચી લીધું હોય અને બીજાને મળે, તમને કઈ ખબર છે? તરત જ પોતાની મહત્તા સિદ્ધ કરવા કે આમ થયું, હું જાણું છું. હવે આવા તો જગતની ઘટનાઓ બધી ક્ષણ જેવી બન્યા જ કરશે, વસ્તુ પકડાતી નથી. શિષ્ય એટલી સુંદર પરિભાષા અહીંયા સંવાદમાં મૂકી છે. એ કહે છે, સંભવ ખરો પણ ચકાસણી બાકી છે. આત્માનો સંભવ ખરો પણ ચકાસણી બાકી છે, એટલે કદાચ અસ્તિત્વ તરીકે એક કોઈ વસ્તુ છે પણ હજી શું છે, એનું પૂર્ણ સ્વરૂપ શું છે, એટલે એ બાકી છે. એટલે બાકીના પદ હજી સાહેબ બાકી છે. છે પદ સમજ્યા પછીની વાત છે ને બધી. પછી આ પાંચ પદ થી પણ એ સ્વીકારતો નથી. બહુ મહત્વની અને ઘણી ગંભીર વાતો આત્મસિદ્ધિની આ ચર્ચા વિચારણામાં મુમુક્ષુઓ જ્યારે એનો સંવાદ કરે, સત્સંગ કરે, વિચારોનું આદાન પ્રદાન કરે, અને મુમુક્ષુ એટલે જેને મોક્ષની લગ્ની લાગે છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનેરો. અહીંયા આત્માર્થ સિવાય અમને સાહેબ બીજું કાંઈ કામ નથી. કયો ગ્રંથ શું કહે છે ને કયો સંપ્રદાય શું કહે છે ને કયા જ્ઞાની શું કહે છે અમારે અત્યારે નહીં. આત્મસિદ્ધિમાં તો સર્વજ્ઞાનીનો નિશ્ચય છે. અમારે એ સમજવો છે કે બધાય જ્ઞાનીની શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં બધાની વાત એક કેવી રીતે છે એ સમજવો છે. અનંત કરોડો જ્ઞાની હોય પણ એના અભિપ્રાય એક જ હોય, અને એક અજ્ઞાની હોય એના અભિપ્રાય કરોડો હોય. અમારે આ જ્ઞાનીની જાત સમજવી છે. આ શુદ્ધાત્માની જાત છે. આ સદગુરુ એનો પ્રતિનિધિ છે. અહીંયા કહે છે ચકાસણી બાકી છે. સંભવ છે એનો થાય છે એટલે લાગે છે કે આત્માનો કંઈક, આત્મા છે એવું કંઈક હવે લાગે છે. એનો સ્વીકાર કર્યો છે અને ક્યારે કર્યો છે, કઈ પ્રક્રિયાથી સ્વીકાર થયો છે, અંતર કરીએ તો પેલું પદ સમાપ્ત આપણે કરીએ કે ના, આપણે હવે પેલું સમજાઈ ગયું આત્માના અસ્તિત્વનું અને સંભવનો આવ્યો આત્માનો. અને કાં તો મિથ્યા માન્યતા ગચ્છની, પોતાના સંપ્રદાયની, પોતાની માન્યતાની છે તો હા આત્મા છે, હું માનું છું આત્મા છે. તને પેલા સંભવ થવો જોઈએ, વિચાર વિના સંભવ ન થાય, વિચારથી જ્ઞાન થાય, ક્રમ છે. અને એ વિચાર વૈરાગ્ય અને ઉપશમથી સભર હોય તો થાય. એટલે અંતર વિચાર કીધો. બાહ્ય વિચાર છે એ જગતના પદાર્થ પ્રત્યેના મોહથી ભેળસેળ થયેલો છે. એની અંદર ભોગ દ્રષ્ટિ છે, એની અંદર આસક્તિ છે, એમાં મમત્વ છે, એમાં મોહ છે, એમાં મારાપણું છે, એમાં મમત્વ છે. આ બાહ્ય વિચારથી તને આ અરૂપીનો અસ્તિત્વનો વિચાર નહીં થાય. વિચારથી જ્ઞાન થાય, પણ વિચારને આધાર જોશે વૈરાગ્ય અને મુનિશ્રીને. કૃપાળુદેવ લખે વર્ષો પછી, છ પદનો પત્ર લખ્યા પછી ત્રણ ચાર વર્ષે લખે કે મુનિ, ઉપશમ અને વૈરાગ્યનું બળ વધારો. તત્વ એમને નહીં પકડાય. શબ્દમાં છે એટલે પકડાય, ગ્રંથમાં છે એટલે પકડાય, કોઈકની ભાષણ સાંભળવું એટલે પકડાય, નહીં પકડાય. અંતર વિચારણા વિના આ તત્વ નહીં પકડાય. આની અનુભૂતિના સ્તર ઉપર જવું પડશે. તો વિચાર માટેના, અનુભૂતિ માટેના વિચારના ત્રણ તબક્કા કીધા. એક આપ્ત પુરુષની વાણી જોઈએ, બધા ડાપણ મૂકી દેતા રહ્યા, આ મેગેઝિન વાંચ્યું ને, આ આમ કર્યું ને, આની અંદર આ જો ને, વેબસાઇટ ઉપર જોયું ને, બધું પેલા બાજુ ઉપર મૂક. આપ્તની વાણી પકડ, ગમે તે માધ્યમથી મળે એનો વાંધો નથી. પછી આપ્તની વાણી, બીજું યુક્તિ, ગીતાર્થની યુક્તિ, ગુરુની યુક્તિ, ગુરુગમ એને કહેવાય યુક્તિ. ગુરુની દ્રષ્ટિથી આપ્તની વાણીને સમજવાનો પ્રયત્ન કર. આપ્તની વાણી બતાવતા આગમો છે, પરમાગમો છે, પણ એનું રહસ્ય અનેકાંત દ્રષ્ટિથી જો પ્રાપ્ત કરવું હોય તો સમજાવનાર ગીતાર્થ ગુરુ જોઈએ. એ યુક્તિ છે, કેમ કે જ્યાં શું અર્થઘટન કરવું ઘટે, કઈ અપેક્ષાથી આ વાત લખાઈ છે, આ શબ્દના અનેક અર્થમાંથી કયો અર્થ અહીંયા સુસંગત છે, સંગતિ પકડાવે. શબ્દને સંગતિ વિના સત્ય પણ અસત્ય થઈ જાય. સંગતિ ન હોય તો સત્ય અસત્યમાં પરિણમે. સંદર્ભ વિના પણ સાચી વાત ખોટી ઠરે, સંદર્ભ ન હોય તો. આપણે પણ એટલી બધી ગડબડ કરીએ છીએ વ્યવહારમાં, એટલી બધી, એનું એક મોટું કારણ હોય તો સંદર્ભ વિના વિચારવાની આપણી કુટેવ. એને કારણે બધા કષાયોના પરિણામ થાય છે. કોઈકે કંઈક કહ્યું એમને, આપણને કોઈકે કહ્યું, ફૂકી માર્યું, ઓલો તારા વિશે આમ કહેતો હતો, એણે આમ કીધું, ઉકડી બેઠા. હવે ઓલાએ કોઈ સંદર્ભની અંદર કીધું હતું, એ સંદર્ભની આપણને ખ્યાલ નથી. અને શબ્દ છે એ સંદર્ભથી સાચો થાય છે. શબ્દનું સત્ય સંદર્ભથી મળે, સંગતિથી મળે. એના આધાર ઉપર જ્યારે વિચારણા થાય ત્યારે એમ થાય કે ના, વાત સાચી છે, આ અપેક્ષા એ વાત હતી તો બરાબર છે, કેનારો પણ એમ કે તો બરાબર છે, પણ મને એમ હતું કે આમ હતું તમે કહ્યું, તો તમને કંઈક પૂરેપૂરી વાતનો ખ્યાલ નથી. આપણને પૂરી વાતનો ખ્યાલ હોતો નથી, કારણ કે પૂરી વાત વિચારવાનો આપણી પાસે સમય નથી. અને સમય નથી એનું કારણ, આપણું અભિમાન આપણને એ અવકાશ લેવા દેતું નથી. અહમ ઘણો છે, એક વાર અહમને બાજુ ઉપર મૂકી અને જો આ વાત મારે ખરેખર સમજવી છે તો હું એને માટે અવકાશ લઉં. અવકાશ નથી લેતા આપણે કોઈ વાતને સમજવાનો. આપણો અભિપ્રાય તરત જ આપીએ છીએ અને આપણા અભિપ્રાયનો આગ્રહ તરત જ આવે છે, અને આગ્રહ જો ન સ્વીકારાય તો કસાયો તરત જ આવે છે. પણ વિચાર ન કર્યો કે તે આ સમજવા માટે કેટલો અવકાશ આપ્યો. એક વાત ગમે તેમ પ્રકારની નાની મૂકી દીધી, કેટલા અનર્થ અને અનર્થની કેટલી પરંપરા. કોઈને એમ થાય કે મારું માન નોર્યું, મારું આમ નહોતું, અમને ન ગણ્યા ને, અમારું આમ કર્યું ને, આ આમ બોલ્યા ને, આ મને આમ કર્યું ને, અમારી તો કોઈ ગણના નથી, વગેરે વગેરે. અરે તું સમજતો ખરો? સમુદાયની દ્રષ્ટિએ કોઈ વાત કહેવામાં આવી હોય તો શબ્દો બીજા ક્યાં લેવા જવા, પણ સંદર્ભથી અર્થ સમજાય. અર્થ સમજવો છે કે શબ્દ સમજવા છે? એથી આગળ જૈન દર્શન કહે છે ભાવ સમજ, શબ્દો નહીં, ભાવ સમજ. અનેકાંત જેવું દર્શન ક્યાંય જગતમાં નથી. સ્યાદવાદ જેવી શૈલી કઈ નથી. સપ્તભંગી સ્યાત કશ્ચિત સ્યાત કથંચિત સ્યાત અસ્યાત, સાત પ્રકારના ભાંગા એક જ વાક્ય માટે આપ્યા છે. અને કૃપાળુદેવે એક પાઠની અંદર આ કાળમાં મોક્ષ નથી એમાં સમજાવ્યું છે. કેટલી રીતે સમજાવ્યું છે! આપણને એમ થાય કે કોઈ વસ્તુનો આવી રીતે આપણે વિચાર કર્યો છે ખરો? આ અંતર વિચારની પદ્ધતિ કૃપાળુદેવે એક પત્રમાં બતાવી છે કે આ કાળ નથી, કાળ અપેક્ષાએ નથી, ઉલા અપેક્ષાએ નથી, જીવ અપેક્ષાએ નથી, પુરુષાર્થ અપેક્ષાએ નથી, પૂર્વ કર્મનું જીવનું બળ પાતળું છે, બાહુલ્ય છે, એ અપેક્ષાએ નથી. બાકીનું છે તો મોક્ષ તો છે, જીવ એ જ મોક્ષ સ્વરૂપ છે. પણ શબ્દ પ્રયોગ આવ્યો કે આ કાળમાં મોક્ષ નથી, બધું અપેક્ષાએ છે. અપેક્ષા નહીં પકડાય. કોઈકે કહ્યું કે સાહેબ ગુરુદેવો વ્યાખ્યાનમાં પાઠ ઉપરથી આપની નિંદા કરે છે અને કહે છે કે ક્ષાયિક સંકેત આ કાળમાં હોય નહીં, એ તો વિચ્છિન્ન ગયું છે. જંબુ સ્વામી ગયા, 10 બોલ વિક્ષેપ થયા અને આ બધું ગયું, અને એમાં એક ક્ષાયિક સંકેત નામનું તત્વ હતું એ પણ ગયું. ક્ષાયિક સંકેત એ જીવનો ગુણ છે, જીવ છે કે નહીં? કૃપાળુ દેવે બીજું તો કઈ ન કીધું, એક વાક્ય છેલ્લે કીધું વિચારવા માટે કે જો આ કાળમાં ક્ષાયિક સંકેત નથી તો અમે નથી. હવે અમે તો તમારી સામે હાજરા હજુર છીએ. કેટલી ગજબ વાતો, લોકોત્તર વાત છે કૃપાળુ દેવની. કાળની અંદર કેટલા કેટલા અપવાદ પણ સર્જાય છે. જો કૃપાળુદેવ આ કાળની અંદર આવો લોકોત્તર અપવાદ હોય તો લોકોત્તર મોક્ષ કેમ ન હોય, લોકોત્તર ક્ષાયિક સંકેત કેમ ન હોય? આ જ કાળની અંદર ભગવાન કુંદકુંડાચાર્ય આત્મ સ્વરૂપમાં સ્થિત હતા તો એનું સંકેત કયા પ્રકારનું હશે? એટલી સંયમની શક્તિ ઊભી થઈ કે જે દેહ સામાન્ય રીતે કોઈને પ્રાપ્ત ન થાય, કરવો એક સંયમ વિના ન થાય, આત્મ સંયમ વિના ન થાય, એને સૂક્ષ્મ દેહ ધારણ કરી અને મહાવિદેહ ક્ષેત્ર સુધીની યાત્રા કરવી, તીર્થંકરનું સાનિધ્ય મેળવવું, આ કોઈ જેવી તેવી વાત છે? આ કોઈ કથા વાર્તા છે? આ કઈ ચમત્કારની, આ માયથોલોજી છે? અને એક સંત સમવર્ષમાં જઈને આવે છે, પરમ ચેતના સાથેનો એનો સંપર્ક થાય છે, અનુસંધાન થાય છે, અને એ વાત કરે, જૂઠું બોલે છે? એને શું અત્યારે ધુતારા થઈને ફરવું છે, ડોંગી થઈને ફરવું છે? આ જેટલા ચમત્કારો બધા યોગી મહાત્માઓ સિદ્ધ જોગી જોગતા કરે છે, એવું કેવું છે? અમને આમ છે, અમને આ લબ્ધિ છે, અમને તેમ લબ્ધિ છે, બોલે છે ક્યાંય? કોઈ અદભુત ચરિત્રો આપણા ખ્યાલમાં આવે છે, અને એ બધા નિયમ નથી, નિયમથી પર છે. નિયમ વ્યવહારના છે, મર્યાદાના છે. આ બધા તો અમાપ છે, આત્મ સ્વરૂપ તો અચિંત્ય છે. આપણા આપણી કલ્પનામાં કેવી રીતે બેસે આ બધું અચિંત્ય સ્વરૂપ? અને પરમ કૃપાળુ દેવ કહે, હે કુંદકુંદાદિ આચાર્યો, તમારા વચનો અમને આત્મ સ્વરૂપમાં સ્થિર થવાને આધારભૂત થયા છે. એકલા કુંદકુંદ નહીં, આદિ આચાર્યો, આવી તો કંઈક પરંપરા છે. આ તો 5 જણા ભેગા થઈને કુંદકુંદના ગુણ ગાઈ નાખ્યા, એક નથી, એક નથી, એક પ્રસિદ્ધ. કૃપાળુ દેવે લખ્યું છે કે અમે એક નથી આ કાળમાં, 170માં લખ્યું છે કે કેટલાય છે, કોઈ ગુફામાં છે, કોઈ અપ્રગટ છે, અમને આટી દે એવા છે, પણ એ પુરુષનું પ્રાગટ્ય નથી. અધ્યાત્મનો માર્ગ અગમ નિગમનો છે. આપણી સ્થૂળ બુદ્ધિ, સ્વચ્છંદ આધારિત બુદ્ધિ, મર્યાદિત બુદ્ધિના આધાર ઉપર કોઈ નિર્ણય આપણે આવી પ્રકારનો કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં. બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરી અને વસ્તુનો નિર્ણય કરવો પડે. અહીંયા કહે છે કે તે વિચાર કર્યો અંતર વિચારથી, આ વિચારની પદ્ધતિ સમજી લ્યો, કરીએ અંતર વિચાર, એનાથી મોહ પાતળો પડે છે. કારણ કે અત્યારે જે વિચાર કરનાર ચૈતન્ય શક્તિ છે, જળ શક્તિ વિચાર કરી શકે નહીં, પૌદ્ગલિક શક્તિમાં વિચાર થાય નહીં, એ સાધન બની શકે. જેમ જોનારો આંખ એ સાધન છે, પણ જોનારો દ્રષ્ટા હોય તો જ આંખ સાધન છે, એમ મનથી વિચાર થાય છે પણ મન સાધન છે, પૌદ્ગલિક સાધન છે. તો એનો જ્યાં સુધી તો વિચાર કરનાર એ અંતર વિચાર કરે ત્યારે બહારના જગતથી જ્યારે એના બધા અનુસંધાન તૂટી જાય છે અને જ્યારે વિચાર કરે છે ત્યારે એને આત્માના અસ્તિત્વનો સંભવ થાય છે. શિષ્યની ગાથા એટલી બધી મહાન છે કે 10 ગાથા જેવી આત્માના અસ્તિત્વની છે. એ ગુરુની અપેક્ષા એ છે કે આત્મા છે જ, બે ધડક કહી દીધું અને શિષ્ય કહે છે કે સાહેબ સંભવ છે. શિષ્ય કહે છે સાહેબ સંભવ છે. એને ન કીધું બે ધડક કે સાહેબ હવે આપણી ચર્ચા પૂરી થઈ ગઈ, મારે કઈ આગળનું પૂછવું નથી, હવે આપણે મોક્ષ માર્ગ ઉપર આગળ આવેલા જાય નહી. આ જિજ્ઞાસા કહેવાય. જિજ્ઞાસા તે તત્વની રાખવી, આ જિજ્ઞાસો. એટલે અહીંયા આની અંદર કહે છે કે 45 આ કહે છે 45 આગમોનો સાર છે, આવું ભગીરથ કાર્ય છે અને આ એમને એમ ન થાય. સકળ માર્ગ નિર્ગ્રંથ કીધો, કેટલી વારમાં કીધો કે 1.5 કલાકમાં. આઇન્સ્ટાઈનનો દાખલો આપ્યો કે તમારે કેટલી વાર બોલવાનું છે, તો કે તમારે જો 5 મિનિટ બોલવાનું હોય તો તમારે તૈયારી કરવા કેટલો સમય જોઈએ, તો કે 2 કલાક જોઈએ. 5 મિનિટ બોલવું હોય તો 2 કલાકની તૈયારી, હોમવર્ક જોઈએ, હોમવર્ક વિના બોલાય નહીં. પણ કે સાહેબ 1.5 કલાક બોલવું હોય તો કે 1 કલાક જોઈએ, અને 2 કલાક બોલવું હોય તો હમણાં બોલી દઉં તારી આમે, ભરડવું છે ને, બીજું શું કરવું છે એમાં, એમાં ક્યાં કઈ વિચાર આપવો છે, તત્વ આપવો છે, શ્રોતાઓને કઈ સ્ફુલ્લિંગ આપવું છે, ચિંતનનું કઈ નહીં. નો કન્ટેન્ટ, એ સ્પીચ વિધાઉટ કન્ટેન્ટ, એ 3 કલાકની પણ હોઈ શકે છે અને એને માટે કોઈ તૈયારી કરવાની જરૂર નથી. નો હોમવર્ક ઇઝ રિક્વાયર્ડ, નો પ્રિપેરેશન ઇઝ રિક્વાયર્ડ. બસ આ અત્યારે ઉપદેશકનું આ ખુલ્લું ચરિત્ર આ છે, આ લક્ષણ છે. એ બોલી શકે છે, વાણી વિલાસ થાય છે. કન્ટેન્ટ શું, વોટ હી હેઝ ડિલિવર્ડ, નથિંગ. કોઈ એવું ગંભીર તત્વ શ્રોતાઓને કોઈ મળ્યું કે જે શ્રોતાઓ અંતર મનમાં ઉતરી જાય અને અપૂર્વ એવું એને કંઈ પ્રાપ્ત થાય. તત્વ દેખાતું તત્વ નહીં, અરૂપી તત્વ જેનું જગતમાં અસ્તિત્વ છે પણ જાણપણામાં નહોતું, એવા પદાર્થના રહસ્યો, એવા ભેદ, અગમ નિગમના ભેદ એ મળે. તો કે વિચારથી જે બોલે તો મળે. વિચારપૂર્વક જ્યારે કહેવાય આત્મસિદ્ધિ, આટલું જબરજસ્ત અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય કેવો છે અને 1.5 કલાકમાં કહેવાઈ જાય છે, 142 ગાથામાં કહેવાઈ જાય છે. કોઈ કલમ અટકતી નથી, ક્યાંય કોઈ હાથ રૂકાવટ કરતો નથી. પાનાઓ જે છે જેવા, કાગળ છે એવા અને સાઈને ખડીઓ જેવા છે એવા, પ્રકાશ પણ જેટલો છે તેટલો ફાનસનો પ્રકાશ છે. આપણને તો ફ્લડ લાઇટનો પ્રકાશ પણ ઓછો પડે છે અને એ ફાનસની દેવીના પ્રકાશે સ્મશાન પાસેની એક ઓરડીમાં 1.5 કલાકની અંદર આવો મોક્ષ માર્ગ અનંતા જ્ઞાનીઓએ કીધેલો અને વર્તમાનમાં કાળના પ્રભાવથી જે લોપ થયેલો છે એ કાળને મારીને અટાયો એણે, કે તે લોપ કર્યો છે કાળના પ્રભાવથી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, એ બહુ રીતે લોપ થયો છે, બહુ રીતે લોપ થયો છે. એને અમે અગોપ્ય કહીએ છીએ. એટલે સમસ્ત કાળના પરિબળને બાજુ ઉપર મૂકીને એક જ્ઞાની પોતાના સ્વયં પ્રકાશથી આ પ્રકાશિત કરે છે, અગોપ્ય રૂપમાં, ખુલ્લમ ખુલ્લા, કંઈ છુપાવ્યા વિના, કંઈ બાકી રાખ્યા વિના. જેવો તીર્થંકર હોય એની દેશનામાં કહ્યો છે, એનાથી કોઈ ઓછો અધિકો નહીં, ન્યૂનાધિક નહીં, યથા તથ્ય, જેમ કહ્યો છે આ આત્મસિદ્ધિ છે. એક તો પ્રતીક છે, શિષ્ય છે એ સદગુરુએ પોતાની આ રચનામાં ઉભો કર્યો છે જિજ્ઞાસુ. જગતનું તત્વ જિજ્ઞાસામાંથી આવે છે, એટલા માટે સાહેબ જિજ્ઞાસુ ને શિષ્ય વિના તમે આત્મસિદ્ધિ લખી નાખી તો શું વાંધો? સમયસાર શાસ્ત્ર છે આત્માના પ્રતિપાદનનો, પણ પ્રશ્નોત્તરીના રૂપમાં નથી. જેમ છે તેમ આત્મા બતાવ્યો છે, શુદ્ધ સ્વરૂપ બતાવ્યું છે, પણ કોઈની સમસ્યા નથી. આત્મસિદ્ધિની વિશેષતા છે. બોલવા ખાતર પછી બોલે, જે સમયસર છે એ જ આત્મસિદ્ધિ છે ને ભાઈ, ભલે રહી. જ્ઞાની કોઈ દિવસ કોઈ વસ્તુ રિપીટ ન કરે. જો એનાથી કામ થતું હોય, કૃપાળુ દેવે કહ્યું કે એટલો બધો ધર્મ ને ગચ્છનો માર્ગ છે, અમારે કોઈ નવો ઉભો કરવો તો ગ્રંથ નવો શું કેમ ઉભો કર્યો? ઓછા ગ્રંથ છે, નવો ઉભો થાય છે એનો મતલબ કે આના જેવો બીજો અત્યાર સુધીમાં તો નથી. આ અભૂતપૂર્વ કહેવાય. અભૂતપૂર્વ એટલે આની રચના પહેલા આવી કોઈ રચના થઈ નથી. આવી રીતની વાતની ક્યાંય હજુ પ્રકાશમાં આવી નથી. તીર્થંકરનો બોધ અવરાઈ ગયો છે, લોપ થઈ ગયો છે. આ લોપ થયેલા માર્ગને ખુલ્લો કરવો છે. તો લોપ થયેલા માર્ગને ખુલ્લો કરવો છે તો બહુ પ્રકારે લોપ થયો છે. તો એ બહુ પ્રકાર જે છે, કે કોઈ કે છે ક્ષાયિક સંકેત નથી, કોઈ કે છે મોક્ષ નથી, કોઈ કે છે પુલાક લબ્ધિ નથી, કોઈ કે છે કે અશરીરી ભાવ નથી. લોકો ફાવે એ રીતે આત્માનો વૈભવ છે એને ઉડાડે છે, આત્માના સ્વરૂપને ઉડાડે છે. આત્માનું સ્વરૂપ ત્રિકાળ છે, કાળ અપેક્ષા એ છે. આત્મા નિત્ય છે, આ કાળ અપેક્ષા એ નિત્ય છે કે સ્વભાવ અપેક્ષા એ નિત્ય છે? આત્મા અનંત જ્ઞાન સ્વરૂપ છે, અને છતાં આ કાળમાં કેવળ જ્ઞાન થાય નહીં. તો આત્મા કાળ અપેક્ષા એનું જ્ઞાન સ્વરૂપ છે કે નિત્ય એનું જ્ઞાન સ્વરૂપ? સ્વભાવે છે, સ્વભાવથી છે. એનું જ્ઞાન, એના ધર્મો, એના ગુણ, એનામાં કોઈ પણ કાળ હોય તો પણ છે. એટલે કહ્યું કે કોઈ પણ ગતિમાં છે, કોઈ પણ યોનિમાં છે. અરે નિગોદની અંદર રહેલા જીવની અંદર સૂક્ષ્મથી સૂક્ષ્મ, એમાં પણ આત્માની એટલી જ સમૃદ્ધિ છે જેટલી સિદ્ધના સિદ્ધશિલા ઉપર રહેલા સિદ્ધના ગુણ જીવમાં છે. આ વાત કઈ ક્યારે પકડાય છે? આ કોઈ અપેક્ષા એ નથી, જીવની અપેક્ષા એ છે. અપેક્ષા સમજો તો કાળને કારણે લોપ થઈ ગયો છે, અને લોપને કારણે એટલી બધી માન્યતાઓ બંધાઈ ગઈ છે કે હવે તો કઈ ન થાય આ કાળમાં. જીવ પોતાનું પૂર્ણ સ્વરૂપ માટે થઈને પણ જ્યારે બંધાયેલી ભાષામાં વાત કરે ત્યારે એનો આત્મવિકાસ થાય કેવી રીતે? ત્યારે એક પુરુષ આવી રીતે આપણને આવીને કહે, કારણ કે એને તીર્થંકરનું સાક્ષાત સાનિધ્ય હતું, અને કોઈ એવો યોગ બની ગયો જાતિ સ્મરણ જ્ઞાનના કારણે કે પડદો હટી ગયો, 2600 વર્ષનું અંતર ફાંસલો કપાઈ ગયો. પોતે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય સાથે જ વિચરી રહ્યા છે, સમવેસણની અંદર સાથે છે. આ પ્રકારનું અનુભવજન્ય જાતિ સ્મરણ જ્ઞાન થયું, સ્મૃતિજન્ય નહીં. અમે આ ગામમાં રહેતા હતા ને જૈન માતા, ના અમારો બાપ હતો, ના અમારો કાકો હતો, ને અહીંયા અમારા મકાન હતા, એવી ફાલતુ વાતો નથી. અહીંયા ભગવાન મહાવીરના શિષ્યો સાથે તમારા પ્રદેશમાં વિચરતા હતા, ઈડરના નવાબને કહે છે. આ સ્થળે એનું સમાવેશન રચાયું હતું. એ સમયે એના 500 શિષ્ય બધા અત્યારે સિદ્ધ ગતિને પામ્યા છે. એક રહી ગયો છે, એ તમારી સામે ઉભો છે. મોતીલાલ, ભગવાનની સાથે અમે હતા અને અંશ પ્રમાદથી અમે આ રખડી માર્યા છે, અને તમે આ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના સમાગમમાં પ્રમાદ કેમ કરો છો? કેટલી અદ્ભુત નાની નાની વાતોની અંદર આ વસ્તુ